સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 101, પ્રસારણ તારીખ 1 જાન્યુઆરી 2009. વાતાવરણ ચોખ્ખું થતા અને ઠંડી માફક સરની થતા ખુશખુશાલ એવા મારા વહાલા ખેડૂત ભાઈઓ બહેનોને ઈસવીસન 2009 ના નવા વર્ષના અભિનંદન.
નમસ્કાર. ઉમા બેન, આ થોડા દિવસ તો મને બહુ બીક લાગી ગઈ હતી. કે ખલાસ પત્યું થઈ ગયું આપણું તો કલ્યાણ. આ વાદળા ને માવઠું જીરું રાયડો ને વરિયાળી તો થવા જ નહીં દે મન તો એમ.
પણ નસીબ જોગે બહુ નુકસાન ન થયું અને બચી ગયા.
મીનાબેન, જેમણે જેમણે ડોક્ટર પરાશરાજીની સલાહ મુજબ આગોતરા પગલાં લીધા હતા એમને તો ખાસ કોઈ ચિંતા નહોતી, પણ બીજા માટે તો ચોક્કસ જોખમ હતું અને હજી પણ થોડું ઘણું છે.
ઉમાબેન, તમે આજે છે ને નવા વર્ષે એટલા આશીર્વાદ દઈ દો કે શિયાળુ પાક ને જરાય આંચ નો આવે ને મારો વાલો હંધુય હમ ઉતરું પાર ઉતાર.
મહેશભાઈ, પાક સારો ઉતરે એ માટે બીજું તો કઈ કરવાનું છે જ નહીં. સારું બિયારણ લઈને પૂરતા ખાતર સાથે વાવ્યું હોય અને જરૂરી દવાઓના પટ આપ્યા હોય, પછી તો કટોકટીની અવસ્થાએ એને પિયત આપો, પૂરતી ખાતર આપો અને જીવાત કે રોગ દેખાય તો જરૂરી પગલા લો.
બરાબર.
તે હે ઉમા ભાભી, તમે પેલા જસુ કાકા ની વાત કરતા હતા ને, તે ઈ ક્યારે વાવણી કરી, ક્યારે દવા છાંટી, ક્યારે પિયત આપ્યું, એની પૂરી વિગત ડાયરી માં ટપકાઈ રાખે છે. તે મેં તમારા ભાઈ ને કહી દીધું કે ઈ કામ તમે મને સોંપી દો. બસ તે દીધી અંધું જુઓ, આ બધું ડાયરી માં લખી રાખો.
બતા
જુઓ
ડાયરી માં. શી વાત છે, તમે તો ઝીણા માં ઝીણી વિગતે લખી રાખી છે.
ઉમાબેન, જે ખેડૂત ભાઈઓ પહેલેથી તૈયાર હતા ને આગોતરા જેમણે બરાબર વેળા સર ઘઉં વાવી દીધા હતા એમને તો 40-45 દિવસ થઈ જવા આવ્યા હશે કે નહીં, અને એમના જીરું માં તો ફૂલે આવ્યા મંડ્યા હશે.
હા,
લે આપણા ઘઉં તો 65 વાયતા તો 30-35 દાડાના થઈ ગયા છે ને ભોથે પડવા માંડ્યા.
ભાભી, ઘઉં માં ભોથે પડવાની અને ઉંબીઓ આવવાની અવસ્થા એ કટોકટીની અવસ્થા છે, એટલે ત્યારે એને વધારાના પોષણની અને પિયતની એમ બંનેની જરૂર પડે છે.
એમાં તો તમારે હવે કોઈ ખેડૂત ભાઈબંધને કેવું પડે એમ છે જ નહીં. મી પોતે 35 દાડા પહેલા એકરે 40-50 કિલો એમોનિયમ સલ્ફેટ આલ્યું હતું ને હંગાથે જેટલા ભાઈબંધો અને ઓળખીતા પાળખીતા જેટલા ખેડૂત મિત્રો છે ને એમને પૂરતી ખાતર ને પિયત આલવાની ખાસ ભલામણ કરી દીધેલી. આગ્રહ ભેર.
વાહ, ઘઉં માં તો એમોનિયમ સલ્ફેટ ના મળે તો યુરિયા આપી શકાય. હા
ભાભી, હજી ઘણા ખેડૂત ભાઈઓને ઘઉં વાયાના એક મહિને નિંદામણ ની ફરિયાદ કરે છે, તો એનું શું કરાય?
કેમ, આપણે અગાઉ ઘણી વખત વાત કરી છે કે ઘઉંમાંથી નિંદામણ દૂર કરવા પહેલા જે 2,4-D વપરાતું હતું તેના પર કૃષિ વિભાગે પ્રતિબંધ મૂક્યો છે.
લે લે, હાંભળ હાંભળ મીના, હાંભળ. હું નતો કેતો.
શું કેતા હતા તમે?
અરે મેં કીધું તું કે ઘઉંમાં ભોળા પાન વાળા નિંદામણ નો નાશ કરવા હવે તો પાવરફુલ મેટાસલ્ફ્યુરોન નામની દવા જ વપરાય છે. 2,4-D નહીં વપરાતી.
તમારી વાત સાચી છે, પણ મેટાસલ્ફ્યુરોન નો ઉપયોગ કરતી વખતે દવાના પ્રમાણનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
કાં વધારે અલાઈ જાય તો શું થાય?
મેટાસલ્ફ્યુરોન 100 લિટર પાણીમાં માત્ર 8 ગ્રામ નાખવાનું હોય છે. જો એનાથી વધારે પ્રમાણ રાખીએ તો ઘઉંના પાકને નુકસાન થવાનો ડર રહે છે. વળી દવાની સાથે નિંદામણના પાન પર ચોંટી જાય એવો 250 મિલીલીટર જેટલો ચીકણો પદાર્થ મળે છે, એ પણ સાથે મેળવી દેવાનો, અને બને ત્યાં સુધી દવા નિંદામણ ઉપર જ પડે તેની કાળજી રાખવી જોઈએ.
સમજાઈ ગયું? ટૂંકમાં વધારે દવા નાખીએ તો વધારે સારું પરિણામ આવે એવું નહીં, બરોબર ને?
બિલકુલ બરાબર.
પણ ઉમા ભાભી, કેટલાય ખેડૂતો ને કશું કર્યા વિના ઘઉં પીડા પડી જવાની ફરિયાદ હતી, તો એનું શું કારણ?
એનું કારણ તો વચ્ચે ગરમી વધારે પડી અને ભેજ પણ વધ્યો એ જ છે. હવે ઠંડી સારી પડવા માંડી એટલે એ ફરિયાદ તો આપોઆપ દૂર થઈ જશે. હા, જીરું ને જો ફૂલ આવી ગયા હોય કે દાણા બેસી ગયા હોય તો પિયત આપ્યા પછી 1-2 દિવસે પ્રવાહી સૂક્ષ્મ પોષક તત્વો સાથેનું 19-19 જેવા ખાતરનો છંટકાવ પણ અચૂક કરવો જોઈએ?
એ તો અમે અઠવાડિયા પહેલા જ કરી દીધું જ. પણ ઉમાબેન, એક વાત પૂછવી હતી.
હા બોલો.
આ આંબામાં છે ને આજકાલ પાંદડાની ટોચો ખવાઈ જતી હોય ને એવું લાગે છે, એનું શું કારણ છે?
મહેશભાઈ, વલસાડ નવસારી બાજુ અને જુનાગઢ બાજુના આંબાવાડિયાના ખેડૂતોએ પણ આ ફરિયાદ કરી છે. આપણા પેલા નિયમિત શ્રોતા મિત્ર વીરપુર ગીરના પ્રેમજીભાઈ માકડિયાએ તો ખાસ ભાર દઈને પરેશભાઈને કહ્યું છે કે આંબામાં ડેઘા કે મધ્યાની ફરિયાદ દૂર કરવાની વાત ચોક્કસ જણાવજો.
તે ઉમા ભાભી, આ ડેઘાના બચ્ચા આંબાના થડની તિરાડોમાં હંસાઈ રહેશે, એ સાચી વાત?
હા સાચી વાત છે. અને ત્યાંથી આંબાની નવી કૂંપળ ઉપર જાય, પછી ત્યાં કુમળી કૂંપળોનો રસ ચૂસી જાય, એટલે આપણને એમ લાગે કે પાન સુકાય છે.
લે, મને એમ લાગે છે કે આ ડેઘાનો નાશ કરવા તો પેલી ઈમીડા ક્લોપ્રિડ જ વાપરવાની.
હા એ જ, 200 લિટરના પીપમાં 75 મિલીલીટર ઈમીડા ક્લોપ્રિડ મેળવીને પહેલા થડ અને ડાળીઓ પર અને પછી ટોચની કુમળી કૂંપળ ઉપર છાંટી દઈએ તો ડેઘા કે મધ્યા ચૂસ્યા કાબુમાં આવી જાય.
એ બધું તો બરોબર, પણ ઘણા ઝાડ ઉપર મોર બેસે ને ત્યારથી જ ડાંડલીઓ માંડે સફેદ થવા, ને વેળાસર ઉપાય ન કરીએ તો આ મંજરીઓ માંડે ખરવા, પછી આખી ડાંખળી જ હુકાઈ જાય, એનો શું ઉપાય કરવો?
કેમ, તમે તો કહેતા હતા ને કે તમે તો ખેડૂતોની ઘણી તાલીમ શિબિરોમાં જાઓ છો.
હા, પણ
ત્યાં તમને કહ્યું જશે કે એ ફૂગના કારણે થતો ભૂકીછારાનો રોગ છે.
ભૂકીછારા? હા, યાદ આવ્યું. અને આ ભૂકીછારાને કાબુમાં લેવા પેલો 80% ગંધક 200 લિટર પાણીમાં 1/2 કિલોના હિસાબે,
નહીતર આધુનિક હેક્સાકોનાઝોલ 5% 200 લિટર પાણીમાં 100 મિલીલીટરના પ્રમાણમાં મેળવીને છાંટીએ તો ભૂકીછારો પણ કાબુમાં આવી જાય અને બધી ડાળીઓ પર કેરીઓ બેસે.
હેડો લ્યો, આંબાનો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો, પણ હાલ તો ઘઉં ને જીરા જેટલા જ આખા ગુજરાતમાં રાયડા વાયેલા છે, અને વહેલી વાવણી કરનારને તો પીળા ફૂલે આવી ગયા છે, તો ઈને કઈ ના થાય ઈ માટે હું ધ્યાન રાખવાનું?
એ મીના, મીના, એ તો મેં છે ને ડાક્ટર પરાશરજી ને પૂછ્યું હતું, તો એમણે કીધું કે રાઈ માં 2 જીવાત ના આવે એની કાળજી રાખવાની.
તમારી વાત તો સાચી છે, પણ એ 2 જીવાત કઈ એની તો સ્પષ્ટતા કરો.
લો હવે એ થોડું ભૂલી જાઉં હું
તો બોલો.
મેં લખી રાખ્યું છે, સાંભળો. રાઈ માં પહેલો આવે લીલો મોલો.
હા, એ વરિયાળી માં પણ આવી શકે છે.
અને મોલો ની અક્ષીર દવાઓ તો હાજરત છે.
કઈ કઈ?
હું તમે ઉમાબેન મારી પરીક્ષા કરો છો. પેલી ફોસ્ફામિડોન 40%, અને પેલી
મેટાસિસ્ટોક.
મેટાસિસ્ટોક.
ફોસ્ફામિડોન લઈએ તો એકરે 250 મિલીલીટર લેવાની, અને જો મેટાસિસ્ટોક છાંટવી હોય તો એકરે 350 મિલીલીટર 100 લિટર પાણીમાં મેળવીને છાંટી દેવાની.
બરાબર.
મોલો પણ કાબુમાં આવી જશે.
તે ઉમા ભાભી, કે છે કે રાઈ ની માખી સિંગો વખત બહુ નુકસાન કરે, તો ઈ સાચી વાત?
રાઈ ની માખી નુકસાન કરે ખરી, પણ લીલી, કાબરી કે લશ્કરી ઈયળ જેવી આ હઠીલી જીવાત નથી.
બરાબર.
એનું એક જ જીવન ચક્ર હોય છે, એટલે રાઈ ની માખી ની એટલી બધી ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી.
ના ના, પણ માની લ્યો, અરે ધારી લ્યો કે એને માફક વાતાવરણ આવી ગયું તો એ વધી તો જવાની જ કે નહીં, એટલે એને કાબુમાં લેવા કામ તો કરવું જ પડે.
મહેશભાઈ, રાઈ ની માખી ની ઈયળોના અંકુશ માટેની દવા બધા ખેડૂત મિત્રોને ખબર જ હોય, કારણ કે વર્ષોથી વપરાતી, અને છતાં આજે પણ એટલી જ અસરકારક દવાઓ એની એ જ છે.
તો એ પેલી એન્ડોસલ્ફાન કે ક્લોરપાયરીફોસ જ છે.
તમારી વાત સાવ સાચી છે. મોનોક્રોટોફોસ લઈએ તો એકરે 350 થી 400 મિલીલીટર લેવાની, એન્ડોસલ્ફાન લઈએ તો 300 થી 350 મિલીલીટર લેવાની, અને ક્લોરપાયરીફોસ લઈએ તો થોડી વધારે, એટલે કે 400 થી 450 ગ્રામ લેવાની. રાયની માખીની ઈયળો તો આમ ચપટી વગાડતા કાબુમાં આવી જાય.
અંધુય નોંધી લીધી. પણ ભાભી, આજ તો એમ થાય છે જેટલું પૂછવું એટલું પૂછી
લઉં. તો અલે, આપણે વાવેલા પાકમાંથી હવે ખાલી 2 જ પાક વરિયાળી ને દિવેલા જ બાકી રહ્યા છે, અને એમાંય પાછું વરિયાળીમાં તો વચ્ચે મને શંકરભાઈ મળેલા આ રસ્તામાં, તે ત્યારે એમણે કહ્યું મને કે મોલો આવે અને દાણા પોચા હોય ત્યારે એને અકોરી ખાનારી ઝેણી ઈયળો આવે.
ક્યારેક જો બહુ વધારે પાણી આપ કરતા હોઈએ તો મધ્યુ આવવાની બીક પણ રહે છે.
હે,
પણ આ બધાના ઉપાય ખૂબ જ સરળ છે.
મોલોમાં તો તમે કહ્યું હતું એ બે દવાના નામ યાદ રાખવાના, એક તો ફોસ્ફામિડોન 40% અને મેટાસિસ્ટોક. બરાબર, ઈજી જા.
ફોસ્ફામિડોન 1 એકરે 250 મિલીલીટર અને મેટાસિસ્ટોક 350 મિલીલીટર લઈને છંટકાવ કરી દેવાનો.
પણ જો ઈયળો હોય
તો એમાં પણ શોષક પ્રકારની ફોસ્ફામિડોન કે મોનોક્રોટોફોસ અથવા ક્લોરપાયરીફોસ જ લેવાની, અને આપણે રાયની માખીના નિયંત્રણ માટે જેટલી લઈએ છીએ એટલા જ પ્રમાણમાં લઈને છંટકાવ કરવાનો.
ડાક્ટર પરાશરજી તો કહેતા હતા કે દિવેલાના પોપટા કોરી ખાતી ઈયળોમાં આ દવા કામ આવે.
સાચી વાત છે, એવું જ છે. અને એટલે તો આપણે કેટલી વાર કહીએ છીએ કે બહુ મોંઘી અને જમીન પર્યાવરણ કે પશુ પંખીઓને નુકસાન કરે એવી દવાઓ નહીં જ વાપરવાની.
ને ઘડિયાળ એમ કે છે કે હવે વધારે વાતો નહીં કરવાની.
તમે તો ભાઈ સાહેબ બહુ ઉતાવળા, હજી તો સવાલ નહીં પૂછવાનો બાકી છે.
હા હા, અને ચંદુમા કાર્યક્રમમાં પૂછેલા સવાલનો સાચો જવાબ આપનારામાંથી ડ્રોમાં વિજેતા થયેલા બે મિત્રોના નામ પણ જાહેર કરવાના બાકી છે.
તો પહેલા પૂછી લો આજનો ઇનામી સવાલ.
હા મિત્રો, આજનો 101માં કાર્યક્રમનો ઇનામી સવાલ છે, મોલો મશીનના નિયંત્રણ માટે કઈ કઈ દવાઓ વપરાય છે?
ભાઈઓ બહેનો, ખેડૂત મિત્રો, સાંભળજો બરાબર. ઉમાબેને પૂછો, હું ફરી બોલું છું. મોલો મશીનના નિયંત્રણ માટે કી કી દવાઓ વપરાય છે?
બસ તઈ માંડો 0, 27, 70 235 જોડીને જવાબ રેકોર્ડ કરાવવા. આજ તો પરેશભાઈ નવરા નો રહેવા
જોઈએ. પણ ઉમાબેન, છન્નુમાં કાર્યક્રમમાં ઇનામ કોને કોને મળ્યું એ તો જાહેર કરો.
જડ જડ દઈ દો ઉમા ભાભી.
ના, આજે એ તમારે બંને જાહેર કરવાના છે. બીજા ઇનામના વિજેતાના નામની જાહેરાત તમે કરો.
હા લાવો. તો ભાઈઓ અને બહેનો સાંભળજો, ₹151 નું ઇનામ જીતી જાય છે તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ, ગામ નાગવદર ના સંજયભાઈ
બારૈયા. બસ હવે પહેલા ઇનામના વિજેતા તમે જાહેર કરો મહેશભાઈ.
હા લો લો લો. ઓ ભાઈઓ સાંભળજો, આ વખતનું 251 રૂપિયાનું ઇનામ જીતનારા ભાગ્યશાળી નું નામ છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બિયોક ગામના બાબુજી પોપટજી ઠાકોર.
મિત્રો, તમને બંનેને ખૂબ ખૂબ
ઉમાબેન, આજના સવાલ નો જવાબ ટપાલ થી આલવા માટે સરનામું તો હવે યાદ કરવાની જરૂર જ નથી.
હવે એ તો બધાને યાદ જ હોય ને. સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પહે, બોપલ, અમદાવાદ
58. મિત્રો ફોન કરો કે ટપાલ લખો, પણ છેવટે તો હેતુ છે આપણી ખેતી સુધારવાના, આ પ્રયાસ સફળ બનાવી, ખેતી પોષણક્ષમ બનાવવાના. યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમ તમારો પોતાનો, તમારા માટેનો છે, એટલું યાદ રાખજો.
અને જો કોઈને કઈ પણ પૂછવું કરવું હોય, એક કામ જરાય નો કરતા.
કયું?
શરમાતા નહીં.
બસ એટલી જ ભલામણ સાથે નવા વર્ષની શુભેચ્છાઓ ફરી આપી દઈએ અને લઈએ વિદાય, એટલે કહી દઈએ
નમસ્તે. આવજો.